આજે આપણે જે પ્રથમ ઇન્ટ્રોડક્ટરી સેશન જે હતું એ આપણે લઈશું. એમાં પ્રથમ જે સબ ટોપિક હતો એ હતો આર યુ લિવિંગ ઓર એક્ઝિસ્ટિંગ, એટલે શું તમે જીવી રહ્યા છો કે માત્ર અસ્તિત્વ ધરાવો છો. આ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો તો કે જીવો છો કે અસ્તિત્વ ધરાવો છો એટલે શું? તો કે અસ્તિત્વ ધરાવવું એટલે શું? તો કે પથ્થર પણ છે ને એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે. તો શું આપણે પણ આપણા જીવનની અંદર માત્ર અસ્તિત્વ ધરાવીએ છીએ, હોવાપણું છે, કે આપણે જીવી રહ્યા છે? અને એ સેના ઉપરથી ડિસાઈડ થાય છે કે આપણે જીવનમાં પસંદગીઓ કરી રહ્યા છે કે નહીં, હા કે ના. પસંદગી કરતી વખતે આપણા અંદરમાં ઓલવેઝ એક ભય હોય છે. શેનો ભય? કે આજે મેં પસંદગી કરી, આ ચોઈસ લીધી, મેં આ ચૂઝ કર્યું, મેં કરવાનું, આ મેં નક્કી કર્યું, એ યોગ્ય છે કે નહીં, બરોબર છે કે નહીં, સાચું છે કે નહીં. એટલે મારી પસંદગી સાચી છે કે નહીં ઓલવેઝ ભય રહે છે. અને જ્યારે આપણા અંદરમાં એક કન્વિક્શન ન હોય, એટલે કે નિર્ધાર ન હોય, પ્રતીતિ ન હોય, તો શું થાય? આ ભયના કારણે આપણે ઓલવેઝ અચકાય છે. તમે જોયું હશે ઘણા લોકોના જીવનની અંદર કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો કાલે કરશું, પછી કરશું, કારણ કે અંદરમાં ઓલવેઝ એક સતત ભય રહેતો હોય છે કે હું સાચું કરીશ કે નહીં. એના કારણે શું કરે છે? એ વિલંબ કરે છે. સેની અંદર? પસંદગી કરવામાં. પસંદગી કરવામાં જ વિલંબ કર્યા કરે છે, એટલે એ ત્યાંનો ત્યાં રહે છે, પ્રગતિ કરતો નથી. લિંક સમજાણી? માત્ર હોવું, માત્ર અસ્તિત્વ હોવું, એક્ઝિસ્ટ થવું માત્ર, એટલે શું? ત્યાંને ત્યાં રહેવું, પ્રગતિ ન કરવી. પથ્થર ત્યાંનો ત્યાં છે, એ પ્રગતિ નથી કરતો, અસ્તિત્વ છે. જીવંત ક્યારે ગણાશે? કે જ્યારે આપણે સાચી પસંદગી, અથવા તો પસંદગી કરશું, આપણે ડુ સમથિંગ, ડિસાઇડ સમથિંગ, કંઈક કરવું આગળ. દરેક સૂર્યાસ્ત થાય એટલે આપણા જીવનનો એક મૂલ્યવાન દિવસ આપણે ખોઈ બેઠા છે. અને એટલા માટે જ સાચી પસંદગી કરવી બહુ જરૂરી છે. મનુષ્ય બહુ દુર્લભ છે, સમય ઓછો છે આપણી પાસે. એટલે બહુ સરસ પછી ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે ડર શેનો છે? હું ખોટી પસંદગી કરી ન લઉં એનો, રાઈટ? એક વખત ખોટી પસંદગી કરી લે, વધારે વધારે શું થશે? કદાચ મેં પસંદગી જે કરી એ ખોટી પડી તો ભૂલ થશે ને? તો ભૂલમાંથી શીખવું, એમાંથી એક ઊંડી સમજણ પ્રાપ્ત કરવી. જો એમ કરતા જશું તો શું ફાયદો થશે? આપણે ધીમે ધીમે કળા શીખશું. શેની? તો કે સાચી પસંદગી કરવાની. ક્લિયર? એટલે જ પસંદગી કરવા, સાચી પસંદગી કરવા માટે એક બહુ સરળ નિયમ છે, ઇઝી રૂલ. શું છે? તો કે નિર્ધાર પ્રમાણે જીવો, લિવ અકોર્ડિંગ ટુ કન્વિક્શન્સ. નિર્ધાર કહો કે પ્રતીતિ કહો, આપણા અંદરમાં એક પ્રતીતિ હોવી જોઈએ, એક નિર્ધાર હોવો જોઈએ કે નહીં આ સાચું છે, આ સત્ય છે. અને એક વખત એ નિર્ધાર થઈ ગયો પછી કાર્ય કરવું બહુ સહેલું પડે છે. વાત સાચી છે કે નહીં? એટલે પસંદગી કરવામાં આ જે પ્રતીતિ છે કે જે નિર્ધાર છે, શું કરશે? શક્તિ પ્રદાન કરશે. એક વખત નિર્ધાર થયો કે આ કાર્ય કરવામાં મને લાભ થવાનો છે, અને એટલે જ ખાસ કીધું કે પસંદગી એની કરજો તમારા નિર્ધારની વિરુદ્ધ નહીં કરતા. કારણ કે જે આપણો નિર્ધાર કર્યો, આપણી પ્રતીતિ, એનાથી વિરુદ્ધ કરો એટલે પછી એ કાર્યની અંદર આપણે 100% ના આપી શકીએ, પૂરેપૂરી શક્તિ ના આપી શકીએ. એટલે જ કીધું છે કે આ જે જીવન છે ને એ કોના જેવું છે? તો કે મૂર્તિ ઘડવા બરાબર છે. મૂર્તિ ઘડવી હોય, આપણે સૌને ખ્યાલ છે મૂર્તિ ઘડાઈ રહી છે, તેના માટે શું જોઈએ? તો કે ટાંકણા, અને માત્ર ટાંકણા પણ નહીં, એને પોલિશ એટલે ઘસવું પણ, તો એ અર્થાત કાળજીપૂર્વક આપણે સૌએ શું કરવાનું છે, નીચ પુરુષાર્થ કરવાનો છે. જીવનનું ઘડતર કરવું હોય નીચ પુરુષાર્થ કરવો પડશે, અને એ કેવો, કાળજીપૂર્વકનો. કારણ કે એ ખોટું ટાંકણું પડી ગયું તો કુકર. એટલે સાહેબજીએ એક સુંદર પોઈન્ટ કીધો, દરેક ક્ષણ એક તક છે સાચી પસંદગી કરવાની. કુકર આપણે પાસ્ટની અંદર અથવા તો ભૂતકાળની અંદર કોઈ ખોટો નિર્ણય કર્યો હોય, તેમ છતાં અત્યારે આપણી પાસે ફરી એક ચાન્સ છે, એક તક છે. શેના માટે? તો કે સાચી પસંદગી કરવાનો. એટલે જે ગયું એ ગયું, પણ હવે મારા હાથમાં બે ઓપ્શન છે. શું? તો કે વિચારનું સર્જન કરવું, નવા વિચારનું સર્જન કરીને સાચું પસંદગી કરવી, કે નુકસાન કરવું, વિનાશ કરવો. જરા આપણે આપણી ચેક કરીએ ને કે આપણે જે જે પાસ્ટની અંદર ભૂલ કરેલી હોય પસંદગી કરવામાં, જે ભૂલ કરેલી હોય, એનું મૂળ કારણ શું હતું? કે આપણે ઘણું મૂલ્ય ભર્યું છે. શેમાં? વસ્તુમાં, વ્યક્તિમાં, પરિસ્થિતિમાં. હવે આ મૂલ્ય શેના કારણે આપણે ભર્યું છે? કારણ કે આપણા અંદરમાં જે પ્રતીતિ હોય, આપણે જે નિર્ધાર કરેલો હોય, એના કારણે આપણે મૂલ્ય ભર્યું છે. તો આ પ્રતીતિ કે નિર્ધાર ક્યાંથી આવે છે? તો કે બુદ્ધિમાંથી આવે છે. લિંક સમજો. એટલે આપણે રિવર્સ જઈએ. બુદ્ધિ શું કરે છે? નિર્ધારને પ્રતીતિ કરે છે. બરાબર છે? નિર્ધાર કરે છે. નિર્ધાર કરીને શું કરે છે? એ મૂલ્ય ભરે છે ક્યાંક. જ્યાં મૂલ્ય ભર્યું હોય એ દિશામાં શું કરે છે? શક્તિ ભરે છે, ઈંધણ ભરે છે, અને એ તરફ એની ગતિ થાય છે. હવે વિચારી લો, જ્યાં જો પરની અંદર મૂલ્ય ભરેલું હોય તો શક્તિ ક્યાં જાય છે? પર તરફ જાય છે, અને પરની દિશા તરફ આપણે આગળ વધીએ છીએ. બહુ થોડા જીવો સાચી દિશા તરફ, બહુ થોડા જીવો વળી શકે છે. અને એમાં આપણને આ શાસ્ત્ર જે છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર, મદદરૂપ બનશે. એટલે આ આખી લિંક જુઓ, એ કઈ રીતે ગુરુદેવ આપણને આત્મસિદ્ધિ શાસ્ત્ર તરફ દોરી રહ્યા છે. આપણે ક્યાં છીએ? માત્ર હોવાપણું પ્રગતિ નથી કરતા, નિર્ધાર નથી કરતા, ત્યાંથી આપણને લઈ અને આત્મસિદ્ધિ તરફ લઈ જઈ રહ્યા છે. તો આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો હેતુ શું છે? તો કે જીવવું છે. કઈ રીતે જીવવું છે? તો કે સાચી પસંદગી કરવી છે, એના માટે સાચો નિર્ધાર કરવો છે, અને તે થકી આગળ વધવું છે. તો તે માટે બૌદ્ધિક વિચારણા જરૂરી છે, પોતાની બૌદ્ધિક વિચારણા, વેરી ઇમ્પોર્ટન્ટ, પોતાની સ્વતંત્ર વિચારણા. અને અહીંયા કીધું કે ભલે તમે વાંચો, શ્રવણ કરો, જે કરવું એ કરો, પણ પોતાની વિચારણા, પોતાની બૌદ્ધિક વિચારણા જોશે તો જ એની પ્રતીતિ અથવા તો નિર્ધાર થશે, અને તો જ આગળ વધવાનું થશે. અને એટલે અહીંયા સમજાવ્યું કે જે પોતાનો આ નિર્ધાર નથી કરતા તો એ લોકોનું શું થાય છે? તો કે દરેક ડિસિઝન લેવાનું હોય, ચોઇસ લેવાની હોય, એમાં કોઈક બીજા વ્યક્તિની જરૂર પડે. એમાં સાહેબે યુથ શિબિર હતી એટલે એમના લાગતા જે પ્રશ્ન હોય હતા એની વાત કરી, કે કઈ કોલેજમાં એડમિશન લેવું, મારે લગ્ન કરવા કે ન કરવા. તો આ બધા જે પ્રશ્ન છે, કેમ? કોઈક બીજાના આધારે એને નક્કી કરવું પડે છે. કેમ? કારણ કે પોતાની બૌદ્ધિક વિચારણાનો, પોતાના નિર્ધારનો, પોતાની પ્રતીતિનો એ પ્રયત્ન કરતો નથી. અને બહુ સુંદર કીધું, ભલે થોડો સમય લાગે, ઘાઈ ન કરવી, ભલે સમય લાગે, પણ પોતાનો બૌદ્ધિક વિચારણાથી પોતાનો નિર્ધાર થવો જોઈએ. કેમ? કારણ કે મોક્ષ માર્ગમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. અને બહુ સુંદર કીધું ગુરુદેવે કે આજ્ઞા ફરમાવી હોય તો એક કે બે મિનિટ લાગે, આમ જોઈએ તો 30 સેકન્ડમાં થઈ જાય. આમ કરવાનું છે, આમ નથી કરવાનું, હાથમાં છે બસ પતી ગયું, મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે. પણ ના, આપણી બૌદ્ધિક વિચારણા થાય, આપણું નિર્ધાર થાય. એટલે ગુરુદેવે કીધું કે 9 યજ્ઞ 145 કલાક તમે શ્રવણ કરશો, એમ સાહેબજી કીધું. પણ એ શ્રવણ વડે શું કરવાનું છે? તો કે જ્ઞાન ભલે બહારથી આવે છે આપણને, શ્રવણ વડે આવે છે કે વાંચન વડે આવે છે, પણ પોતાની વિચારણા વડે એને ગ્રહણ કરી અને આત્મસાત કરવું એ આપણો નીચ પુરુષાર્થ છે. બરાબર ને? એટલે શું થશે? તો કે પોતાનો નિર્ધાર થશે, પોતાની પ્રતીતિ થશે. શું? તો કે આત્મા છે, નિત્ય છે અને મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. અને એક વખત આવી પ્રતીતિ આવી, આવો નિર્ધાર થયો કે હું આત્મા છું ને મારે મોક્ષ પામવું જ છે, તો યથાર્થ પુરુષાર્થ થશે. આના પછીનો જે સેકન્ડ ટોપિક હતો, સબ ટોપિક, એ જે સેક્શન છે, મનુષ્ય ભવ અનુશાસન વિનાનું જીવન, અનડિસિપ્લિન્ડ લાઈફ. વિચારણા તો કરી આપણે, હવે આપણે પ્રગતિ કરવી છે, આપણે જીવિત બનવું છે. તો હવે એનો લિંક જો, જે જે તૃષ્ણાવંત છે તેઓ ભિખારી છે, કારણ કે પર તરફ જ જાય છે, પર તરફ જ એની આશા મંડાયેલી છે. તો પ્રશ્ન થાય કે મારે ભિખારી ન બનવું હોય, મારે તૃષ્ણાવંત ન રહેવું હોય, તો તૃષ્ણાઓ નીકળે છે ક્યાંથી? અજ્ઞાન રૂપી ગર્ભમાંથી નીકળે છે. તો આ અજ્ઞાન રૂપી ગર્ભમાંથી બહાર નીકળવું પડશે અને નવો જન્મ લેવો પડશે. આપણી ભૂલ શું થાય છે? આપણે પ્રમોદ બહુ કરીએ છીએ, પણ પ્રમોદમાં અટકી જઈએ છીએ. કોઈ ગુણવાનને જોઈએ એટલે આપણે ખૂબ અંદરમાં ઉલ્લાસ થાય, આપણે એમને જોઈએ, એનો પ્રમોદ કરીએ. પણ સાહેબજી કહે છે કે પ્રમોદમાં અટકવાનું નથી, પ્રમોદમાંથી પ્રયત્ન અને પ્રયત્ન વડે પ્રાપ્તિ તરફ જવાનું છે. એટલે જ ભલે આપણે ડિવાઇન લાઈફ ન જીવી શકીએ, પણ નોબલ લાઈફ તો જીવવાની જ છે એવો સંકલ્પ કરવો જોઈએ. તો ડિવાઇન લાઈફ એટલે શું? કે કોકવાર ચલો એમ થાય કે જ્ઞાની દશા મારા માટે અત્યારે પોસિબલ નથી, પણ જ્ઞાની દશા પોસિબલ ન હોય તો એટલીસ્ટ નોબલ લાઈફ એટલે કે મુમુક્ષુતા તો મારે પ્રગટાવી જ છે એવો તો સંકલ્પ કરી શકાય છે ને. ભલે પરમ કૃપાઓ દે જેવો હું ન થઈ શકું, પણ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ જેવું તો મારું જીવન બનવું જોઈએ ને, એવો આપણે ટાર્ગેટ બાંધવો જોઈએ. અને એટલા માટે પછી આ આપણું જીવન કેવું છે? તો કે ડાયનામિક લાઈફ જીવવું જોઈએ. વોટ ઇઝ ડાયનામિક લાઈફ? ડાયનામિક એટલે શું? તો કે ગતિશીલ, ક્રિયાશીલ જીવન હોવું જોઈએ. ડાયનામિક લાઈફની સામે છે આઇડલ લાઈફ. આઇડલ લાઈફ એટલે પ્રમાદી જીવન, આઇડલ, કાંઈ નહીં કરું. પ્રમાદી જીવન, નિષ્ક્રિય જીવનમાં અનેક અનેક આફતો આવશે, અનેક તકલીફ આવશે જો પ્રમાદી રહ્યા તો. એમ કીધું ને, ધ લાઈફ વિલ વિપ યુ, એટલે ફટકારશે જો પ્રમાદી રહ્યા તો. અને જો પ્રમાદી રહ્યા તો શું થશે ખબર છે? આપણું જીવન પીડાયુક્ત અસ્તિત્વ બની જશે, પોતા માટે, સમાજ માટે, દેશ માટે. તો એની સામે કેવું જીવન હોવું જોઈએ? તો કે પ્રમાદી જીવન નહીં, કેવું? ડાયનામિક લાઈફ. ડાયનામિક લાઈફ એટલે ક્રિયાશીલ જીવન, ગતિશીલ જીવન, કે એવી ગતિ કે જે આપણને આનંદમય સ્થિતિ તરફ લઈ જાય, એવી ગતિ, એવી ક્રિયા કે જે આપણને આંતરિક શાંતિ પમાડે, જેમાં સમત્વ છે, જેમાં આત્મ સાથે અનુસંધાન છે, આવું જીવન આપણું હોવું જોઈએ. અને આપણને સૌને બહુ સરસ ઇક્વિપમેન્ટ મળ્યા છે, આઉટર એન્ડ ઇનર. ઇક્વિપમેન્ટ એટલે સાધન મળ્યા છે આપણને, બાહ્ય અને આંતરિક. બાહ્યમાં શું સાધન મળ્યું છે? મનુષ્ય દેહ. અને આંતરિક સાધનમાં શું મળ્યું છે? મન અને બુદ્ધિ. અને વિકાસનો ક્રમ એટલે એવોલ્યુશન જો તમે જુઓ ને, તો બહારનું જે આપણને ઇક્વિપમેન્ટ મળ્યું છે એ બેસ્ટમાં બેસ્ટ મળી ગયું છે. કારણ કે બહારના ઇક્વિપમેન્ટમાં જોવા જાય, એટલે બાહ્ય સાધનમાં જોવા જઈએ તો આપણી યાત્રા ક્યાંથી સ્ટાર્ટ થઈ? નિગોદથી નીકળ્યા, પછી કીડા બન્યા, જીવાત બન્યા, પંખી બન્યા, પશુ બન્યા, અને પક્ષી બન્યા, અને એમાંથી માનવ બન્યા. એટલે બાહ્ય અપેક્ષાએ જોવા જાઓ તો આપણો જે બેસ્ટ વિકાસક્રમમાં જે બેસ્ટમાં બેસ્ટ આપણને સાધન મળવું જોઈએ એ મનુષ્યભાવ આપણને મળી ગયો છે, રાઈટ? પણ આંતરિક સાધન જે આપણને મળ્યું છે એનું શું? મન અને બુદ્ધિ એ આંતરિક સાધનો ઉપર તો આપણને ક્યારેક ધ્યાન પણ નથી. આપણે આ આંતરિક સાધનોનો દુરુપયોગ ખોટા મૂલ્યોની પાછળ, કાલ્પનિક સંતોષોની પાછળ, અર્થાત વિષય અને કશાયમાં આપણે આપણી શક્તિ, આંતરિક શક્તિ, મન અને બુદ્ધિની શું કરી નાખી છે? વેડફી નાખી છે. વાત સાચી? કેવું છે કે સાહેબજી કીધું ને કે આટલું ભણીને યુનિવર્સિટીમાં આવી ગયો હોય અને છતાં એ વ્યક્તિ પોતાના નિર્ણય ન લઈ શકે, ડિસિઝન ન લઈ શકે, લગ્ન કરવા છે કે નહીં, આઈ એમ નોટ શ્યોર, ખબર નથી. તો કે આ વિકાસ બાહ્યનો થયો છે, પણ આંતરિક જે વિકાસ થવો જોઈએ એ થયો. પણ અહીંયા આંતરિક વિકાસ એટલે માત્ર નિર્ણય લેવું એમ નહીં, હો એ આપણે હવે જોઈએ. તો શરીરના વિકાસની અંદર આપણે જોઈએ તો કીધું ને કે અબજો નહીં, અરબો વીર્યના કોષો અને રજ, વીર્ય અને રજ મળે, પણ એમાંથી બહુ જૂજ કોક જ મળે છે અને એમાંથી કોક મનુષ્ય ભવ પામે છે. એટલે આ બાહ્ય સાધન પણ જે મળ્યું છે એ કેટલું દુર્લભ છે, કેટલું રેર છે. એટલે એટલું તો આપણે ખુશ થઈ શકીએ કે વિકાસક્રમની અંદર પહેલો તબક્કો જે હોય એ તો આપણો પૂરો થઈ ગયો છે. કયો પહેલો તબક્કો? આ મનુષ્ય શરીર મળવું. પણ આંતરિક જે સાધન મળ્યા છે એ બીજો તબક્કો હજી બાકી છે પૂર્ણતાનો. અને એ બીજો તબક્કો પૂર્ણ થવો એટલે શું? આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવી. મન અને બુદ્ધિ વડે શું? સાથે બોલતા જાઓ એટલે શું છે કે તમે જાગ્રત પણ રહેશો, કારણ કે એસી ચાલુ છે. હા, આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે અને આને જ આધ્યાત્મિક જીવન કહેવાય છે. અને આવું આધ્યાત્મિક જીવનમાં આવા શાસ્ત્ર આપણને ખૂબ જરૂરી છે અને આપણને લાભકારી બને છે. તો આજે આ આંતરિક આપણું જે સાધન મળ્યા છે ને એને એનું આપણે કઈ રીતે આંતરિક શુદ્ધિને માટે યુઝ કરી શકીએ, કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? તો યુ નીડ ટુ રીટ્યુન, ટ્યુનિંગ કરે ને આપણે, એમ આપણું જે આ આંતરિક ઇક્વિપમેન્ટ છે અર્થાત આંતરિક સાધન છે મન અને બુદ્ધિને શું કરવાનું છે? સદ્ગુરુને સાથે ટ્યુન એટલે કે અનુરૂપ કરવાનું છે. સદ્ગુરુ પાસેથી મળેલા માર્ગદર્શન સાથે અને એમની આજ્ઞા સાથે. જો જગત તો છે ને બહારનું જોશે કે હવે કંદમૂળ નથી ખાતા, રાત્રિ ભોજન નથી કરતા, રોજ દેરાસર, આ બધું બહારનું ડૂઝ એન્ડ ડોટ જગત જોશે. સદ્ગુરુ આપણું અંતર ચેક કરશે કે અંતરમાં લક્ષ્ય શું છે, હેતુ શું છે, કેવી નિષ્ઠા છે, કેવો ખંત છે, તો એ આપણા ઉપર છે. તો આ શું કરવાનું છે? આપણે આમ ફ્લો તમે જોશો ને તો આપણે હવે અત્યારે ક્યાં છે? તો કે બાહ્ય સાધન કમ્પ્લીટ, આંતરિક સાધન એને રીટ્યુનિંગ કરવાનું છે, અને ક્યાં પહોંચાડવાનું છે? તો કે આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. હવે આ જે કાર્ય છે એમાં સદ્ગુરુએ આપેલા જે વિચારો છે, જે માર્ગદર્શન છે, આપણા જીવનમાં ઉતારવું પડશે. અને એટલે ઇઝી નથી, ઘણા પડકાર આવશે, ઘણી તકલીફો આવશે, ઘણા અવરોધો આવશે, પણ અંતરમાં આપણને શું જોશે? પર્સિવરન્સ એટલે કે ખંત જોશે. ખંત, ક્યારે પણ છોડવું નહીં. મૂડ્સ જાગશે, તૃષ્ણાઓ જાગશે, કારણ કે આદત છે ને આટલા વખતની, પણ અત્યાર સુધી આપણે એના ગુલામ બનતા આવ્યા છે, એટલે હવે ગુલામ નથી બનવું, તો એના માટે સંઘર્ષ કરવો પડશે. એટલું સહેલું નથી, સ્ટ્રગલ કરવું પડશે. અને એ મનને વશ કરવામાં સદ્ગુરુનું માર્ગદર્શન અત્યંત આવશ્યક છે. અને એના માટે એમને આપેલા જે આજ્ઞા છે, જે શિસ્ત છે, જે નિયમો છે, ક્યારે જાગવું, કેટલા વાગે ઉઠવું, શું પહેલાં કરવું, કઈ રીતે કરવું, એમાં ક્યાંય પણ મૂડ્સને સ્થાન આપવું નહીં. લિંક દેખાઈ જાવે? જો આ સેક્શન એના ઉપર છે, મનુષ્ય ભવ અનુશાસન વિનાનું જીવન. અને આપણે જોયું કે હવે આ સદગુરુએ આપેલું જે આજ્ઞા છે એના વડે આપણે આપણી જાતને અનુશાસિત કરવાનું છે, અને જો કરી શક્યા તો શું થશે, ગેરંટી આપે છે, નિશ્ચિત. પોતાનું અનુશાસન અને નિયમનું પાલન કર્યું તો જે વમળોમાં સંસારમાં ફસાયેલો હતો એમાંથી બહાર નીકળી શકશે. તો જો પોતાનું અનુશાસન કરતા આવડ્યું, નિયમ પાલન કરતા આવડ્યું, તો જ સાચી દિશામાં પ્રગતિ થશે. હવે ત્રીજું સેક્શન. પહેલું સેક્શન શું હતું? જીવો છો કે માત્ર અસ્તિત્વ ધરાવો છો, પસંદગીની બધી વાત આવી ને. સેકન્ડમાં શું આવ્યું? મનુષ્ય ભવ, પણ એની અંદર શું છે? એની અંદર ડિસિપ્લિન નથી, અનુશાસન નથી, રાઈટ? હવે સદગુરુ મળે અને આપણા જીવનમાં આજ્ઞા આવે, શું કરવું જોશે આપણે? આપણે આપણા પાયા મજબૂત કરવા જોશે, ફાઉન્ડેશન સ્ટ્રોંગ જોશે, તો પછી મોક્ષ માર્ગ ઉપર આપણે દોડી શકશું. અને એના માટે આ ત્રીજો સેક્શન છે, એની અંદર ગુરુદેવે બહુ જ સુંદર રીતે કે પહેલાં પાયા મજબૂત કર, શું કરવું છે, મારે કરોડોપતિ બનવું છે જીવનમાં કે મારે આત્મજ્ઞાન પામવું છે, અને આ જો પાયો બનાવ્યો મારા જીવનનો તો પત્તાની મહેલની જેમ મૃત્યુ આવ્યું ને બધું શું કરવું છે. તો એના માટે કીધું કે ખોટી જગ્યાએ શોધ કરે છે. રણમાં શેની શોધ કરે છે? પાણી. પાણીની અપેક્ષા રાખે છે કોની પાસે? રણમાં. અને સાહેબે એટલું સુંદર કીધું કે બિચારું રણ શું કરે, નથી આપી શકતું તને, કારણ કે એની પાસે છે જ નહીં ને. એમ આપણે પણ શું કરીએ છીએ? જગતમાં વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પાસેથી આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ. એટલે કીધું ને, અરીસામાં સુખ અને સંસાર, અરીસામાં મુખ અને સંસારમાં સુખ છે નહીં, દેખાય છે. ના, આપણે ભૂલ કરે છે. જગત આપણને એકદમ સાચું અને નિત્ય લાગે છે, રિયલ એન્ડ પરમનન્ટ, અને એની સામે પોતે સીમિત લાગે છે. અનંત સુખથી ભરેલો, અનંત જ્ઞાનથી ભરેલો પોતે, પણ એને સીમિત માને છે. પરમાત્મા હોવા છતાં પોતાને પામર માને છે. જગત છે ને એ અનિત્ય છે, સદા પરિવર્તનશીલ છે. એટલે ગુરુદેવ એક બાધા આપી. શું બાધા આપી ખબર છે? કે ક્યારે પણ આ પ્રશ્ન પૂછવો નહીં કે કેમ બદલાઈ ગયો, કેમ બદલાઈ ગયું, કારણ કે આ એનો સ્વભાવ છે, બદલવું એનો સ્વભાવ છે, કારણ કે આ જગત જ. અને કીધું જગત ન ગમે ને તો એક કામ કરજે, શું? અંતરમાં જા. જો આપણા પાયા સાહેબજી મજબૂત કરી રહ્યા છે, બહાર આપણા અંદરમાં એક ઇક્વેશન છે. શું છે? બહાર કેમ સુખ જોવા, બહાર શું કામ દોડીએ છીએ? જેટલી સગવડ એટલું સુખ, વધુ સગવડ વધુ સુખ. અને આ માન્યતાના કારણે આપણે બહાર દોડ્યા કરીએ છીએ, પણ બહાર જગત જે છે પરિવર્તનશીલ છે, અને આપણી ભ્રાંતિ એમાંથી, સ્થિરતામાંથી સુખ કાઢું બહારના, એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. સદગુરુ શું કરી આપે છે? ચક્ષુરુન્મિલિતમ યેના, આપણી આંખો ખોલી આપે છે, તત્વની દ્રષ્ટિ આપણને આપે છે, કે જેથી કરીને. એટલે કીધું ને કે સમૃદ્ધિ બહાર ઘણી બધી હોય, પણ જો આંતરિક શાંતિ ન હોય તો એ જીવન એક મોટું આફત છે, મોટું સંકટ છે. અને જ્ઞાની પોકારી પોકારીને આ સત્ય આપણને કહેવા માગે છે, પણ આ સંસારી જીવ છે એ કાન જ ધરતા નથી. અને ત્યાં સાહેબે કીધું કે તમે કેટલા ભાગ્યશાળી છો કે આત્મસિદ્ધિ શાસ્ત્રનું જ્ઞાનીએ જે સત્ય બતાવ્યું છે એના એક નહીં, નવ નવ યજ્ઞ, 145 કલાક એ વાણીનું આપણે પાન કરવાના છે. અને એટલે કીધું, વિચારી જો, સર્વોચ્ચ લાગતું સુખની અંદર પણ, સર્વોચ્ચ લાગતું સુખની અંદર પણ દુઃખની છાંટ છે. વાત કીધી ને, કન્વર્ટેબલ કાર એકદમ સુંદર હોય, મોટી મજાની, પણ એના ઉપર જો કોઈ બાળક સ્ક્રેચ કરી નાખે, દુઃખની છાંટ છે. ગમે તેટલું પ્રયત્ન કરશો. એટલે લક્ષ્મી, અધિકાર અને પરિવાર વધારવામાં જો જીવન પૂરું કર્યું તો જીવન એક દુઃખદ ઘટના છે, ટ્રેજેડી છે. કેવું છે, નાનો બાળક હતો, ભણ્યો ગણ્યો, યુવાન થયો, યુનિવર્સિટીમાં ભણ્યો, સારી નોકરી કરી લીધી, બૈરી છોકરા કર્યા, એના માટે આખી જીવન પૈસા કમાવામાં કાઢ્યું અને અંતે મરી જાય છે. અને લોકો ભૂલી જાય છે. સાહેબે તો એમ કીધું કે મૃત્યુ પછી નહીં, મૃત્યુ પહેલાં જ લોકો ભૂલી જાય છે. અને એની પાછળ જવાબદારીના નામે આખું જીવન વેડફી નાખે છે. એટલે સાહેબે કીધું કે ગળણી લો, એ ગળણીની અંદર તમારી આ બધી જે જવાબદારીઓ છે ને એ નાખો, અને પછી જુઓ કે જવાબદારી હશે તો ગળણીની બહાર નીકળશે, અને જો મમત્વ હશે તો એ ત્યાં ને ત્યાં અટકી રહેશે. અને સાહેબે કીધું જરા ચેક કરજો કેટલું નીચે નીકળે છે ગળણીની બહાર. ત્યારે ખબર પડશે કે જવાબદારીના નામે આપણે આપણું મમત્વ જ પોષ્યું. અને એટલે કીધું કે પાયા મજબૂત કરો. માનવ દેહ મળ્યો છે આપણને, માગ્યા વગર મળી ગયો છે. ડોન્ટ બ્લાસ્ટ ઇટ ઇન થાઉઝન્ડ વેઝ, અર્થાત એને વેડફી નહીં રાખો હજારો રીતે વિષય અને કશાયની અંદર. એક નિયત હેતુથી, સ્પેસિફિક પર્પઝથી આપણને આ એક મનુષ્ય જન્મ મળ્યો છે, આ જીવન મળ્યો છે. અને શું છે? સેલ્ફ રિયલાઇઝેશન, આત્માની અનુભૂતિ કરવી. તો એના માટે મારે શું કરવું જોશે? તો કે તપાસ કરો, મારું સ્વરૂપ શું છે, મારું સાચું સ્વરૂપ શું છે, જાતનું, જગતનું, જગદીશનું. અને એક ઉચ્ચ અને શ્રેષ્ઠ જીવન જીવવાનું, અર્થાત આત્મજ્ઞાન પામવાનો લક્ષ્ય કરવો, એ આપણું હોવું જોઈએ. ખાઈ પી અને મોજ કરવું એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું જીવન કેવું સુંદર છે, કેવું સુંદર બનશે, એ આપણે આપણા પાયા કેટલા સ્ટ્રોંગ કરીએ છીએ ને એના ઉપર ડિપેન્ડ છે. એટલે હવે જુઓ કે આજે લક્ષ્મી, અધિકાર, પરિવારની જે વાત કરી, એની અંદર આપણે જે કહે ને કે એની પાછળ આપણે જે જવાબદારી સમજીને અમૂલ્ય જીવન વેસ્ટ કરીએ છીએ. એટલે કીધું ને કે નક્કી કર. શું નક્કી કર? તારે ક્યાં પાયા બાંધવા છે? મારે સંસારમાં કરોડપતિ થવું છે કે મારે ઉચ્ચ જીવન જીવી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે? તમે જુઓ ગુરુદેવ કેટલું સુંદર રીતે આપણને આ માર્ગદર્શન આપી અને તૈયાર કરી રહ્યા છે. આપણને અંદરથી એક નિર્ધાર થાય, એક સંકલ્પ થાય, એક પ્રતીતિ આવે કે ના આ જ કરવા જેવું છે. તેના માટે અહીંયા કીધું કે જીવનને આપણને જે મળ્યું છે એ વિષય કશાયમાં બરબાદ કરવા માટે નહીં, તો શેના માટે મળ્યું છે? ઇનર ગ્રેન્ડ્યોર, એટલે કે અંતર વૈભવને અનુભવવા માટેનું આ એક તક છે. આપણને આત્મજ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન પ્રાપ્ત કરવું, આ જ આપણું ધ્યેય હોવું જોઈએ. એટલે સાહેબજીએ કીધું કે જગતના લોકો માટે કોઈ બે ધ્યેય હશે, કે એક ઉચ્ચ ધ્યેય અને એક નીચું ધ્યેય, પણ આપણા માટે એક જ ધ્યેય છે, અને એ ધ્યેય છે આત્મસિદ્ધિ, અર્થાત આત્માનો અનુભવ કરવો, આત્માની પ્રાપ્તિ કરવી, એ જ આપણા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ. આવો પાયો સ્ટ્રોંગ થાય. જીવી રહ્યા છો કે માત્ર પથ્થર જેવું અસ્તિત્વ છે? મનુષ્ય બહુ મળ્યો છે પણ અનુશાસન છે? અને થર્ડ ટોપિક હતો પાયાને મજબૂત કરો. આપણે જો કરવું હોય તો